ભગવાન આ દ્રિવિડે તો હવે હદ મેલી છે. એક પૂરવાસીએ ભગવાન શ્યામ સુંદરને ફરિયાદ કરી, દ્રિવિડ શું કરે છે એ? શ્યામ સુંદરે અજાણ્યા બનીને પૂછ્યું, વાત કહેવા જેવી નથી. આંતરે દિવસે એ દ્વારકામાં આવે છે અને ધમાલ મચાવે છે. કોઈનું ઘર બારે છે તો કોઈની ગંજી સળગાવે છે. એમ કહેવાય છે કે એનામાં 10,000 હાથીઓ જેટલું બળ છે. પર્વતની મોટી મોટી શિલાઓને ફૂલડાની જેમ ઊંચકીને પાછી મૂકતો હોય તો દૂર નાખી, પણ એ તો આખા શિલાને કોઈ ગામ પર ફેંકે છે. જોત જોતામાં આખું ગામ નષ્ટ થઈ જાય છે. ક્યારેક વળી એ ધૂન ભરાય છે કે સમુદ્રમાં જઈને પાણી ઉછાળવા માંડે છે. એ એટલા વેગથી પાણી ઉછાળે છે કે સમુદ્ર તટ પરના ગામોના ગામ ડૂબી જાય છે. ક્યારેક ઋષિ મુનિઓના આશ્રમમાં ઘૂસી જાય છે અને એમના યજ્ઞકુંડોમાં વિષ્ઠા આદિ મેલી વસ્તુઓને નાખીને ત્રાસ કરી નાખે છે. હમણાં તો વળી એ નવું જ શીખ્યો છે. ગામમાં પેસીને સ્ત્રી પુરુષોને ઉપાડી જાય છે અને એમને પર્વતોની ગુફામાં પૂરીને આગળ મોટા પથ્થરો મૂકી દે છે. ખાધા પીધા વિના બિચારા અંદર ને અંદર મરી જાય છે. ભગવાન ક્યાંનો રોષ ક્યાં કાઢે છે? જ્યાંથી આપે નરકાસુરને માર્યો ત્યાંથી એનો પિત્તો ગયો છે. નરકાસુર એનો મિત્ર થાય એટલે એ આપના ઉપર બગડ્યો છે, પણ આપની સામે આવવાની એનામાં હિંમત નથી એટલે નિર્દોષ પ્રજાને રંજાડીને પોતાનો રોષ વ્યક્ત કરે છે. ભગવાન આ દુષ્ટનું કંઈક કરો. પૂરવાસી વાત કરતો રહ્યો અને શ્યામ સુંદર ધ્યાનમાં ઊંડા ઉતરી ગયા. એમની નજર સમક્ષ રામા અવતારનું દ્રશ્ય ખડું થયું. આ દ્રિવિદ વાનર સુગ્રીવનો પ્રધાન અને મૈનદનો ભાઈ હતો. રામ અવતારમાં ભગવાન રામે સર્વ વાનરોને અભયદાન આપેલું એટલે એ જાતે તો એને મારી શકે એમ હતું નહીં. આ દ્રિવિદે પોતાના બરા અભિમાનના અંધ બની લક્ષ્મણજીનું અપમાન કરેલું, પરંતુ એ વખતે તો લક્ષ્મણજી અપમાન કરી ગયેલા અને કહેલું, અત્યારે તો રામચંદ્રજીએ સર્વ વાનરોને અભયદાન આપ્યું છે એટલે તને જીવતો જવા દઉં છું, પણ ભવિષ્યમાં જો મારું અપમાન કર્યું તો તને જીવતો નહીં છોડું. એ દ્રિવિદ વાનરે ઉપદ્રવ મચાવવામાં મણા રાખી નથી. સૌનું પાપ સૌને ખાય છે, એનું પાપ ભરાશે અને એ મરશે એમ વિચારી શ્યામ સુંદરે કહ્યું, આપ જરા શાંતિ રાખો. હવે એ દ્રિવિદ વાનરના પાપનો ઘડો ભરાઈ ગયો છે, એમ કરો. હમણાં તો હું એક અગત્યના કામમાં રોકાયેલો છું. આ બાબતમાં બલરામજીનું ધ્યાન દોરો, એ એનો ઘડો લાડવો કરી નાખશે. પૂરવાસીએ બલરામજીને ફરિયાદ કરી. વાત સાંભળ્યા પછી એમણે કહ્યું, ભલે હું જોઈશ. એક દિવસની વાત છે, વસંતના સુહામણા દિવસો હતો. રૈવતક પર્વત રંગબિરંગી ફૂલડાથી મોહરી રહ્યો હતો. વૃક્ષો અને લતાઓએ નવા શણગાર સજ્યા હતા. મંદ મંદ વાયુ વાતો હતો. ફૂલડે ફૂલડે ભમરો ગુંજરાવ કરતા હતા. આંબા વાડિયામાં કોયલો ટહુકી રહી હતી અને વગડામાં મયુર અને મયુરિકાનો વૃંદ આનંદ નૃત્ય કરી રહ્યા હતા. બલરામજી પોતાના શ્રીવૃંદ સાથે રૈવતક પર્વત પર વસંત વિહાર કરવા આવ્યા હતા. સુમધુર સંગીત રેલાઈ રહ્યું હતું. એક બાજુ બદામ પિસ્તા અને કેસર ઇલાયચી મિશ્રિત ભાંગ ઘૂંટાઈ રહી હતી. વનિતા વૃંદ વચ્ચે બલરામજી વિરાજમાન હતા. એમણે સુંદર સ્વચ્છ વસ્ત્રો ધારણ કર્યા હતા. અંગ પર સુંદર ખીલેલા કમરોની મારા હતી. બાજુમાં રત્ન જડિત ભાંગનું પાત્ર પડ્યું હતું. ભાંગમાં મસ્ત થઈને બલરામજી મંદ મંદ હસી રહ્યા હતા. એવામાં કોણ જાણે ક્યાંથી પેલો અવરચંદો દ્રવિદ વાનર આવ્યો અને રંગમાં ભંગ પડ્યો. આવતા વેદ એ એક વિશાળ વૃક્ષ પર ચડી ગયો અને સ્ત્રીઓની સામે જોઈને અશિષ્ટ ચારા કરવા લાગ્યો. વિશાળકાય વાંદરાને જોતા જ સ્ત્રીઓ તો આનંદમાં આવી ગઈ અને વાંદરની ચેષ્ટાઓ જોઈને અંદર અંદર હસવા લાગી. સ્ત્રીઓને હસતી જોઈને દ્રિવિદને ક્રોધ ચડ્યો અને સ્ત્રીઓ સામે જોઈ દાત્યા કરવા લાગ્યો. છતાંય સ્ત્રીઓ તો હસતી જ રહી એટલે એ ઓર બગડ્યા અને અશિષ્ટતાની હદ છોડી સ્ત્રીઓને આસપાસમાં હસતી જોઈ બલરામજીને નવાઈ લાગી અને ધ્યાનપૂર્વક જોયું તો સામેના વૃક્ષ પર વિશાળ વાનવ હતો. એનો અશિષ્ટ વ્યવહાર જોઈ બલરામજી બગડ્યા અને બાજુમાં પડેલો પથ્થર ઉઠાવીને માર્યો. એમને એમ કે કોઈ સામાન્ય વાંદરો હશે એટલે નાસી જશે, પણ આ તો દ્રિવિદ હતો, એ એમ નાસે? કૂદકો મારીને એણે પથ્થરનો ઘા નિસ્વર બનાવ્યો અને એક જ છલાંગે બલરામજી પાસે પહોંચી ગયો. બલરામજી માટે તૈયાર કરેલી મધુ મિશ્રિત ભાંગનું પાત્ર ઊંધું વાળીને ભાગી ગયો. જેને ભાંગ અતિ પ્રિય હોય એની ભાંગ કોઈ ઢોરી નાખે તો શું થાય? બલરામજીના ક્રોધે મર્યાદા વટાવી દીધી. આ દુષ્ટને શી શિક્ષા કરવી એ વિચાર કરે છે ત્યાં તો એ દ્રિવિદ ફરીથી આવ્યો અને એક સ્ત્રીની સાડી ખેંચીને ફાડી નાખી અને હૂફ હૂફ કરતો એક વૃક્ષ પરથી બીજા વૃક્ષ પર કૂદવા લાગ્યો. હવે બલરામજીની સમજમાં આવ્યું, ઓ તારીની, આ તો કોઈ સામાન્ય વાંદરો નથી લાગતો, લોકો મને ફરિયાદ કરતા હતા એ જ આ દ્રિવિદ વાનર લાગે છે. આ દુષ્ટે ભારતના અનેક ગામડાઓને ઉજાડ્યા છે, બધાની સાથે આજે મારી પણ ઉપેક્ષા કરવા લાગ્યો. ભલે આજે એને મેથી પાક ચખાડવો પડશે, ત્યારે જ એની શાન ઠેકાણે આવશે. આમ વિચાર કરીને બલરામજીએ પોતાના હરમુશર સંભાળ્યા. દ્રિવિદ તો સાવધાન હતો જ. બલરામજીને હરમુશરથી સજ્જ થતા જોઈ એ એમના પર કૂદ્યો. દોડતા આવતા દ્રિવિદને જોઈ બલરામજી સાવધાન થઈ ગયા અને હુમલો કરે એ પહેલાં જ બલરામજીએ એક એવી થપ્પડ મારી કે ચાર ગોઠામડા ખાતો એ દૂર ફંગવરાયો. ક્રોધે ભરાયેલા દ્રિવિદે એક મોટા વૃક્ષની ડાળ તોડી અને બલરામજી પર પ્રહાર કર્યો. બલરામજીએ વચમાંથી જ એ ડાળને પકડી લીધી અને દૂર ફગાવી દીધી. પછી તો દ્રિવિદે વૃક્ષો તોડીને બલરામજી પર ફેંકવા માંડ્યા. બલરામજીએ ઝીલી ઝીલી દૂર ફેંકવા માંડ્યા. એવામાં એક જબરજસ્ત વૃક્ષ આવ્યું અને બલરામજી ગોઠમડું ખાઈને દૂર પડ્યા. બીજી જ પરે એ ઊભા થઈને સુનંદ નામની મુસર હાથમાં ધરી અને દ્રિવિદની લમણામાં ઝીંકી. લાકડીના જોરદાર પ્રહાર થતાં તરબૂચ ફાટે એમ દ્રિવિદનું માથું ફાટી ગયું. લાલ લાલ લોહીની ધારા વહેવા માંડી. પણ દ્રિવિદ હતો બરવાસ એટલે કાંઈ પણ ગણકાર્યા વિના બીજું વૃક્ષ ઉપાડીને બલરામજીને માર્યું. આમ દ્રિવિદે આખું વન ઉજ્જડ કરી નાખ્યું. કોઈ વૃક્ષ ન રહેતા એણે પથ્થરોનો મારો ચલાવ્યો. બલરામજીએ એને પણ વ્યર્થ બનાવ્યો. હવે એ કિંકારીઓ કરતો દ્રંદયુદ્ધ માટે બલરામજીની સામે આવીને ઊભો અને દાંત કચકચાવીને બલરામજીની છાતીમાં એક એવો મુક્કો માર્યો કે બલરામજીને છઠ્ઠીનું ધાવણ યાદ આવી ગયું. બલરામજીએ વિચાર્યું, હું ગમે તેમ ધારતો હોઉં પણ આ વાંદરો ઓછો શક્તિશાળી નથી અને જો વધારે તક આપીશ તો એ કંઈનું કંઈ કરી નાખશે. આમ વિચારી બલરામજીએ હરમુશરને એક બાજુ મૂક્યા અને એક છલાંગ મારી એની ગરચી પકડી એનો ઘોઘરો દબાવી દીધો. એ કરતો દ્રિવિદ તરફડિયા મારવા લાગ્યો. આંખોના ડોરા બહાર ઘસી આવ્યા, મુખમાંથી લોહી અકવા માંડ્યું. પોતાના બરવાન હાથ વડે બલરામજીને હટાવવા માટે પ્રયત્ન કરવા માંડ્યો પણ શેષાવતાર બલરામજી એના શરીર પર ત્રિભુવનનો ભાર મૂકી દીધો અને વિશાળ સળિયા નીચે હાડકા આવે અને કડકડાટી બોલે એમ દ્રિવિદના હાડકાની કડેડાટી બોલાવા લાગી. એનો જોશ ઓસરવા લાગ્યું. મસ્તક એક બાજુ ડરી ગયું. ત્યારે બલરામજીએ પૂછ્યું, બોલો બેટમજી, હવે કરવું છે કાંઈ? દ્રિવિદના પ્રાણ પંખેરું રૂંધાવા લાગ્યા. વાણી કંઠમાં રૂંધાઈ ગઈ. બલરામજીએ એને ઉંચકીને પૃથ્વી પર પટક્યો. તોપિંગ વૃક્ષ પડતા ધરતી ધ્રુજી ઉઠે એમ દ્રિવિદ પડતા ધરતી ધ્રુજી ઉઠી. વાયુને લીધે જળમાં નૌકા કંપે એમ તેના પડવાથી જળાશયો, ગુફાઓ તેમજ વનસ્પતિઓ સહિત આખો રૈવત પર્વત કંપી ઉઠ્યો અને જોતામાં એનું પ્રાણ પંખેરું ઉડી ગયું. દ્રિવિદ મરાયો એમ જાણતા ઋષિમુનિઓએ શાંતિનો શ્વાસ લીધો. ભારતના પૂર્વવાસીઓએ, દેવતાઓએ, સિદ્ધોએ તથા ઋષિમુનિઓએ બલરામજીનો જયકાર ધ્વનિ કર્યો. દેવોએ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરી. જગતના કંટકરૂપ એવા દુષ્ટ દ્રિવિદ વાનરને યમલોકમાં પહોંચાડીને બલરામજી સ્વજનો સાથે દ્વારિકાપુરીમાં પધાર્યા. આ કાર્યથી સૌએ એમને પ્રશંસાના પુષ્પોથી વધાવ્યા.